પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 21-8-85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેજ 141-42 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
એમ સમજાવે છે કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એટલે કે વસ્તુ સામાન્ય રીતે પણ છે અને વિશેષ રૂપે પણ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. સામાન્ય વિશેષ આત્મક, હવે સામાન્ય વિશેષ આત્મક આખી જે વસ્તુ છે એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે. પ્રમાણ જ્ઞાન નો વિષય આશ્રય કરવા યોગ્ય નથી, ઉપાદય નથી. પ્રમાણ જ્ઞાન માંથી લય વિભાગની યુક્તિ દ્વારા પરિણામને ગૌણ કરી લક્ષ છોડીને સ્વીકારી સામાન્ય ચિદાનંદ આત્માનો અનુભવ કરે ત્યારે તેને સમ્યક સંજ્ઞાન પ્રગટ થાય, ત્યારે તે પરિણામથી રહિતનું સંધાન અને પરિણામથી સહિતનું જ્ઞાન નિર્વિકલ્પ ધ્યાનમાં એક સમયમાં થાય ત્યારે તેને અનુભવ કહેવામાં આવે. જેમ કે દાખલા તરીકે દ્રષ્ટાંત કે 2 મીટરનું કાપડ લીધું બજારમાંથી, પણ એ કાપડ ઓઢીને ચાલાય નહીં, સંસારમાં એને જબો બનાવવો જોઈએ, પૂરતું જબો. તો એને પહેલા એ પ્રમાણ જ્ઞાનનો વિષય આખું કાપડ છે, એને એને કાપવું જોઈએ અને કાપીને પછી સાંધવું જોઈએ, ત્યારે એને પહેરવાનું જબો કામ આવે. એમ પ્રમાણ જ્ઞાનનો વિષય આખી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો અનાદિકાળથી દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા ચાલી આવી છે, એવી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ બધાની પાસે છે. એની પાસે શુદ્ધતા તો પ્રગટ થઈ નથી, શુદ્ધતા તો નવી પ્રગટ થાય છે. દ્રવ્યની શુદ્ધતા અનાદિની છે અને પર્યાયની અશુદ્ધતા પણ અનાદિનો મિથ્યાત્વ છે. હવે અશુદ્ધતા કેમ ચળે અને અશુદ્ધતાના સ્થાને શુદ્ધતા કેમ પ્રગટ થાય એ પ્રયોજન છે. શાસ્ત્ર ભણવાનું પ્રયોજન મોહાદિનો ક્ષય થાય અને નિર્મોહ મમત નિર્મમત્વ દશા વિકરાળ દશા કેમ પ્રગટ થાય હેતુ છે. તો આચાર્ય મહારાજ ફરમાવે છે કે વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એ વાત 100% સાચી છે, અને અનાદિકાળથી જીવની પાસે શુદ્ધ આત્મા પણ વિદ્યમાન છે. એ જે શુદ્ધ આત્મા દ્રષ્ટિનો વિષય છે એ કઈ અશુદ્ધ થયો નથી ને થવાનો પણ નથી. વર્તમાનમાં પરિણામમાં અશુદ્ધતા હોવા છતાં વસ્તુ દ્રવ્ય શુદ્ધ જ છે અને પરિણામમાં અશુદ્ધતા છે, એવી જે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત જે વસ્તુ છે જેને તત્વાર્થ સૂત્રમાં જીવના અસાધારણ 5 ભાવ કયા, એમાં પારિણામિક ભણ આવી ગયો અને ઉદય ભાવ પણ આવી ગયો, એ વસ્તુ ઉપાદય નથી. 5 ભાવ સ્વરૂપ જે જીવ છે એ ઉપાદય નથી. એને જાણીને એમાં નય વિભાગની યુક્તિ કરીને રાગાદી ઉદય ભાવનું લક્ષ છોડી અને પરમપારનામી કેવો ત્રિકાળ સામાન્ય સ્વભાવનું અવલોકન કરે ત્યારે પર્યાયથી મિથ્યાત્વના પર્યાયથી રહિત થાય છે આત્મા અને સમ્યક દર્શનની પર્યાયથી સહિત આત્મા થાય છે. એમ રહિત પૂર્વક સહિતનું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. નવું કર્મકૃત રાગાદિથી આત્મા સંયુક્ત છે એમ અનાદિ કાળથી જીવને ભાસે છે. રહિત હોવા છતાં સહિત છે એવો ભાસ થાય છે એને પરમાત્મા સંસાર તત્વ કહે છે. સંસારનું બીજ છે. રાગથી આત્મા રહિત હોવા છતાં સહિત, કેમ કે એ સહિત છે એ કથનચિત આગમ પદ્ધતિ એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે. રાગ વાળો જે આત્મા છે એ ઉપાદય નથી. રાગથી રહિત આત્મા ઉપાદય છે ત્યારે વિતરાગ પર્યાય સહિત આત્મા થઈ જાય છે. રાગથી રહિત ને વિતરાગ પર્યાયથી સહિત, રહિત અને સહિત આવું એક સમ્યક એકાંત પૂર્વક અને એકાંત જ્ઞાન પ્રગટ થાય છે એને અનુભવ દશા કહેવામાં આવે છે. એ અનુભવ કેમ થાય એ અનુભવી કળામાં બતાવે છે. કહે છે વિષયોને અને પરચી દેવગુરુ આદિને, પાનું 141 છેલ્લે, વિષયોને અને પરચી દેવગુરુ આદિને જોવાનું તો દૂર રહો. એ નિમિત્ત તરફનું લક્ષ્ય તમે છોડી દો. નિમિત્ત તરફ તો જોવાનું બંધ કરો, કેમ કે પ્રમાણ જ્ઞાનની અંદર જ આત્મા છે. પ્રમાણ જ્ઞાનની બહાર આત્મતત્વ રહેલું નથી. મકાનમાં આત્મા નથી, દેહમાં આત્મા નથી, મનમાં આત્મા નથી, વાણીમાં આત્મા નથી, શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા જો વિદ્યમાન હોય તો પોતાના પરિણામની મધ્યમાં આત્મા રહેલો છે. નાશવાન પરિણામમાં અવિનાશી તત્વ રહેલું છે. નાશવાન એવા જે પરિણામ એમાં અવિનાશી તત્વ રહેલું છે. નાશવાન છે તે જીવ તત્વ નથી, એ અવિનાશી તત્વ છે. જીવ તત્વ સામાન્ય છે, એનું લક્ષ કરતા એને નિર્વિકલ્પ શાંતિ અનુભવ માં થાય છે. ઈચ્છે કે વિષયોને અને પરચી દેવગુરુ આદિને જોવાનું તો દૂર રહું, એનું લક્ષો એ પ્રમાણની બહાર તો જવા જેવું જ નથી. સીધાજી પર્યાયને જોવાની આંખ પણ બંધ કરી દઈને, પાંચ પ્રકારની પર્યાયમાં દ્રવ્ય રહેલું છે. નરનાળક આદિ ચાર પર્યાય અને સિદ્ધ પર્યાય, એ પાંચ પર્યાયની અંદર એના મધ્યમાં એની સાથે સાથે પણ એ રૂપે ન થતા, પર્યાય રૂપે ન થતા, પર્યાયમાં રહેવા છતાં દ્રવ્ય પર્યાય રૂપે ન થતા, દ્રવ્ય દ્રવ્ય રૂપે ત્રણેકાર રહેલું. પર્યાયમાં હોવા છતાં એ પર્યાય રૂપ આત્મા થતો નથી. મિથ્યાત્મની પરિણામમાં હિંસા દૂર જોઈ, એના પરિણામની મધ્યમાં આત્મા રહેલો છે, પણ આત્મા હિંસાદી પરિણામ રૂપે ત્રણ કાળમાં થઈ શકતો નથી. છે પરિણામમય આત્મા, પરિણામની બહાર આત્મા. કાલ દાખલો આપ્યો હતો કે હીરો છે એ સોનાની વીંટીમાં નથી, હીરો છે એના પરિણામમાં છે. પરિણામની બહાર હીરો ન હોઈ શકે. એમ ચાર પ્રકારની ગતિના જે પરિણામ અને એક સિદ્ધ પર્યાય, કે પાંચ પ્રકારના પરિણામ છે, એ પરિણામની મધ્યમાં આત્મા રહેલો છે, પણ એ સર્વથા પરિણામમય થઈ શકતો નથી. જો પરિણામમય થાય તો આત્માનો નાશ, કેમ કે પરિણામના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. અને પરિણામની બહાર પણ નથી અને પરિણામ રૂપે પણ નથી. પરિણામની બહાર પણ આત્મા નથી, પૈસા ટકામાં ક્યાંય આત્મા નથી, પણ પરિણામની મધ્યમાં રહેલો આત્મા છે. પાંચ પ્રકારના પરિણામની મધ્યમાં આત્મા રહેલો છે. પાંચ પરિણામમાં રહેલો આત્મા એ બે ને જોતા પ્રમાણ જ્ઞાન વિશે છો, અને પરિણામને ગૌણ કરી અને શુદ્ધની દ્વારા શુદ્ધ આત્માને જોતા એ આત્માને અનુભવ થાય છે. ઈશ્વરે બંધ કરી દીધું, ઉઘાડેલા બંધ કરી દઈને, પર્યાયને જોવાનું બંધ કરી દઈને, ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે, દ્રવ્ય એટલે સામાન્ય શુદ્ધ આત્મા, એને જોનારા એક જ્ઞાનના અંશ વડે, દ્રવ્યાર્થિક નહીં પણ અંશ છે અને પર્યાર્થિક નહીં પણ અંશ છે. પ્રમાણ જ્ઞાનના બે ભેદ છે. પ્રમાણનો જે અંશ કેને નહીં કહેવામાં આવે છે એ પ્રમાણ જ્ઞાનમાં જ એ ઉપાદેય તત્વ રહેલું છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં હેય ઉપાદેય રહેલું છે. પ્રમાણ જ્ઞાનની બહાર હે ઉપાદેય નથી. પ્રમાણ જ્ઞાનમાં સામાન્ય ને વિશેષ, પ્રમાણ જ્ઞાન નો વિશેષ, એમાં સામાન્ય સ્વભાવ ઉપાદે છે, પર્યાય નાશવાન જયારે અવલોકવામાં આવે છે, જયારે 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 તારું મન થાય આત્માના દર્શન કરવાનું, જો થાયકો હોય સંસારના ક્લેશ થી હવે તો કહે છે કે જયારે અવલોકવામાં આવે છે, અનુભવવામાં આવે છે, ત્યારે નારકપણું આદિ પર્યાય વિશેષોમાં રહેલા પર્યાયમાં રહેલો ધ્રુવ ઉત્પાદ વેની મધ્યમાં ધ્રુવ રહેલો છે. ઉત્પાદ વે તે ધ્રુવ નથી ને ધ્રુવ તે ઉત્પાદ વે નથી. કહે છે પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને ઓલા અનેકતા હતી, પરિણામમાં અનેકતા હતી અને દ્રવ્ય એક રૂપ છે. અનેકનું અનેક ઉપર લક્ષ્ય કરતા ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. એક ઉપર લક્ષ્ય કરતા ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે, કેમ કે પલટતી અવસ્થા ઉપર સ્થિરતા ન થવાય, સ્થિર સ્વભાવ ઉપર પરિણતિ સ્થિર થઈ જાય ને સ્થિરતામાં સમય દર્શન પ્રગટ થાય. પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, જયારે સામાન્ય પ્રદર્શિ પડે છે ત્યારે વિશેષો છે ખરા, પણ વિશેષ ના ભેદો દ્રષ્ટિગોચર થતા નથી. કેમ કે સામાન્યમાં વિશેષની નાસ્તી છે, નહી સપ્તભંગીમાં સામાન્યમાં વિશેષની નાસ્તી છે. પ્રમાણ સપ્તભંગીમાં સ્વદ્રવ ક્ષેત્ર કાળભાવમાં પરદ્રવ ક્ષેત્ર કાળભાવની નાસ્તી છે. પ્રમાણમાં પ્રમાણ સપ્તભંગી પરથી જુદો પાડે છે આત્માને, અને નહી સપ્તભંગી પરિણામનું લક્ષ છોડાવીને દ્રવ્યનું લક્ષ કરાવે છે. પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા ને વિશેષોને નહીં અવલોકનારા, એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. આ હા હા, એમ અવભાષણ થાય છે, એમ ભાવભાષણ થાય છે, કોઈને પૂછવાની જરૂર પડતી નથી. એમ ભાસે છે, અંદરમાં અવલોકન કરે ત્યારે હું જ્ઞાયક છું એમ અનુભવમાં આવે છે, હું પર્યાય છું એમ અનુભવમાં આવતું નથી. આ પર્યાયથી ચક્ષુ બંધ કરી દઈને દ્રવ્યાર્થી નયના ચક્ષુ વડે અવલોકનારાઓને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાગે છે. એટલે શું? એટલે કે એમાં પર્યાય વિશેષો ભેદો ભાસતા નથી. પર્યાયો છે ખરી, પણ પર્યાયનો ભેદ ભાસતો નથી. બેનોને સોનાનો ઘાટ ભાસે છે, સોનું ભાસતું નથી. સોનીને સોનું ભાસે છે, ઘાટ હોવા છતાં ઘાટ ભાસતો નથી. કેમ કે ઘાટની કિંમત નથી એને સોનાની કિંમત છે. એમ એ તો દ્રષ્ટાંતો થોડું સ્થૂળ છે, પણ એના ઉપરથી ન્યાય લેવો. એટલે કે એમાં પર્યાય વિશેષો ભેદો ભાસતા નથી. આ હા, સામાન્યમાં પર્યાયની નાસ્તી છે. પર્યાય અભૂતાર્થ હોવાથી આત્માનો અનુભવ થઈ શકે છે. શિષ્યે પ્રશ્ન કર્યો કે આ પર્યાયો તો છે, વર્તમાન મિથ્યાત્વની પર્યાય છે, અજ્ઞાન છે, એ વખતે આત્માનો અનુભવ કેમ કરવો? વિજ્ઞાત દશા જ રાગ દ્વેષ મોહ છે. હવે એ વખતે તમે કહો છો કે આત્માનો અનુભવ કરવો, તો કેવી રીતે અનુભવ થાય? કે સાંભળ, એ પરિણામ માત્ર અભૂતાર્થ હોવાથી આત્માની અનુભૂતિ થઈ શકે છે. પરિણામ અભૂત અર્થ, અ એટલે નહીં હોવાપણું, અભૂત નહીં હોવાપણું અર્થ, એ ભાવનું સ્વભાવમાં નહીં હોવાપણાને કારણે સામાન્યનો અવલંબન લેતા પર્યાયનું લક્ષ છૂટી જાય છે. પર્યાયનું અવલંબન આવતું નથી, કેમ કે પર્યાયમાં છે નહીં, સામાન્યમાં વિશેષની નાસ્તી છે. સામાન્યને વિશેષ કરનારી પર્યાય છે, સામાન્યનું અવલોકન કરનારી તો પર્યાય છે, પણ એ પર્યાય જેનું અવલોકન કરે છે એમાં એ પર્યાય નથી, એટલે સામાન્યમાં અહંભૂતિ થઈ જાય છે. અહમ બુદ્ધિ કરે છે પરિણામ, પણ અહમ બુદ્ધિ પર્યાય પર્યાય માં ન કરતા દ્રવ્ય માં અહમ બુદ્ધિ કરે છે ત્યારે તેને વિકલ્પ ને વિકલ્પ અનુભવ થાય છે, ત્યારે એને ધર્મ ની શરૂઆત થઈ કહેવામાં, એટલે કે એમાં પર્યાય વિશેષો ભેદો ભાસતા નથી. પર્યાય છે ખરી, પણ પર્યાય નો ભેદ દેખાતો નથી. પર્યાય માં ઘૂસી ગયો છે, પર્યાય દેખાય છે ને એને દ્રવ્ય દેખાતું,
પણ બધા સામાન્ય કેટલો બધા પર્યાયમાં ઘૂસી બેઠો,
ઘૂસીને બેઠો છે, પણ એને શોધીને બહાર કાઢવો જોઈએ.
દ્રષ્ટિ ન હોય તો આટલું પ્રાણી નું દંડ સદા સંસાર નું પરિણામ.
હા, ચારી ચાર ગતિ નું પરિણામ, દુઃખ દુઃખ નું. હા,
કેટલી મોટી શિક્ષા,
બહુ મોટી શિક્ષા. કેમ કે આત્માને ભૂલી જવું, આત્માને ભૂલી જવો એના જેવું કોઈ પાપ નથી. આપને કો આપ ભૂલ કે રાન
હો ગયા.
પર્યાય ની મધ્યમાં રહેલો છતાં દેખાતો નથી. પર્યાય ની બહાર તો આત્મા છે નહી, નવ તત્વ માં છુપાયેલી આત્મજ્યોતિ છે. આત્મજ્યોતિ છે એ નવ તત્વ ના પરિણામ ના ભેદ ની મધ્યમાં રહેલી છે. એને શુદ્ધ નહીં વળે જો બહાર કાઢે તો અનુભવમાં આવે તે વખતે નવ તત્વ દેખાતા થઈ નથી. નવ તત્વ અભૂતાર, નવ તત્વ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી થયા છે. સ્વભાવમાં એનો અભાવ છે, સ્વભાવમાં નવ તત્વના ભેદનો પણ અભાવ છે. કેમ કે નિમિત્ત નૈમિત્તિક થયેલા ભાવો એ મારો ત્રિકાળ સ્વભાવ નથી એમ જાણીને એ છુપાયેલો આત્મા એને અંતરદ્રષ્ટિ વડે બહાર કાઢતા અનુભવ થાય છે. અનુભવ થતા નવ તત્વનું જ્ઞાન થાય તેને વ્યવહાર કહેવામાં આવે છે. અને આત્માના જ્ઞાન વિના નવ તત્વનું જ્ઞાન એને વ્યવહાર કહેવાતો નથી, પણ વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. નવ તત્વ નૈમિત્તિક છે, કેમ કે નિમિત્તના સંગે થયેલા ભાવો, નિમિત્તના સંગે થયેલા ભાવો તેને નૈમિત્તિક તત્વ કહેવામાં આવે છે. એ સમયસારના ભાવાર્થમાં તેર નંબરની ગાથા જે છે તેના ભાવાર્થમાં બધો એનો વધારે ખુલાસો છે. આપણે રાત્રે યાદ કરજો કે લઈ લેશું નિમિત્ત નૈમિત્તિક સંબંધ રાત્રે લઈ લેશું. એટલે કે એમાં પર્યાય વિશેષો ભેદો ભાગતા નથી, પણ એ વિશેષોમાં નવ તત્વ છે એ કઈ સસલના સિંગડા છે એમ નહીં. નવ તત્વ તો છે, સર્વજ્ઞ ભગવાને કયા છે એ નવ તત્વ પર્યાયરૂપ સત છે, પર્યાયરૂપ સત છે, પણ પર્યાય સાપેક્ષ અને ક્ષણિક હોવાથી તે જીવ તત્વ નથી. જીવના પરિણામ છે પણ જીવ નથી. મોક્ષ જીવનું પરિણામ છે પણ તે જીવ
નથી.
હા હા હા, બંધ ભાવબંધ જીવના પરિણામ છે પણ એ જીવ
નથી.
સંબંધ ઇજરા જીવના પરિણામ છે પણ તે જીવ નથી. મોક્ષ જીવના પરિણામ છે પણ તે જીવ
નથી.
હા હા, પર્યાય એને જીવ કેવો વ્યવહાર છે, પરિણામને જીવ કેવો તે વ્યવહાર છે, અને દ્રવ્યને જીવ કેવો, સામાન્યને જીવ કેવો તે નિશ્ચય છે. વ્યવહાર જીવ જ્ઞાનનું જ્ઞેય છે, નિશ્ચય જીવ ધ્યાનનું ધ્યેય છે. નિશ્ચય જીવ ધ્યાનનું ધ્યેય થાય ત્યારે વ્યવહાર જીવ જ્ઞાનનું જ્ઞેય થાય. નિશ્ચય જીવ ધ્યાનનું ધ્યેય ન થાય તો વ્યવહાર જીવ જ્ઞાનનું જ્ઞેય ન થાય. એટલે કે એમાં પર્યાય વિશેષ ભેદ ભાગતા નથી, પણ વિશેષોમાં રહેલું, વિશેષોમાં રહેલું એ અજ્ઞાન થાય છે. ઉભું એ પર્યાયમાં આત્મબુદ્ધિ કરે છે, રાગમાં રાગ મારો, રાગ મારો માને છે આત્મા, અજ્ઞાન થઈ જાય છે. ઉભું જ્ઞાન ન થાય તો અજ્ઞાન જ થાય ને, જ્ઞાન થાય ને કા અજ્ઞાન થાય. અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે ત્યાર પછી જીવ ભોગવે છે. કર્મના ઉદયથી કોઈ જીવ દુઃખી પાછો નથી અત્યાર સુધી, થવાનું નથી. કર્મ બધા ઉદય થી કોઈ દી દુખી ન થાય. શાસ્ત્રો ભેરા નિમિત્ત ના કથન છે. જયારે પોતે પોતાના સ્વભાવ ને ભૂલી સ્વતંત્રપણે ભેદ જ્ઞાન નો અભાવ કરીને અજ્ઞાન ભાવે પરણવે ત્યારે કર્મ ને નિમિત્ત માત્ર કહેવામાં આવે. કર્મ બિચારા કોને ભૂલી મેરી, ભૂલ પોતે કરે અને નાખે કર્મ ઉપર, એવી અનિતિ શોભે. પેલા એને ભૂલ કબૂલ કરવી જોઈએ. ભૂલ ભાંગવા પેલા ભૂલ છે પર્યાયમાં એને કબૂલ કરવું જોઈએ. દોષ છે સ્વતંત્રપણે હું જ મારા સ્વભાવને ભૂલી અને હું જ રાગાદીને પરદ્રવ્ય મારું માની લ્યો છો, મારી ભૂલ છે. એ વિશેષોમાં રહેલું જીવ દ્રવ્ય ભગવાન આત્મા અનંત 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 પૂર્ણ શક્તિનો સાગર અખંડ એકરૂપ પ્રભુ છે. આ હા સામાન્ય સ્વભાવ નું વર્ણન કરે છે. જીવ દ્રવ્ય ભગવાન આત્મા અનંત 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 પૂર્ણ શક્તિઓનો સાગર, ગુણોનો સાગર અખંડ એકરૂપ પ્રભુ છે તે પાસે છે. ક્ષણિક પર્યાય દ્રષ્ટિમાં આવતી નથી, દ્રષ્ટિમાં દ્રવ્ય આવી જાય છે. જો આ ભાષા લાગે સાધારણ પણ એનો ભાવ ભારે ગંભીર ઊંડો છે. આ પ્રવર્તનસાર નિયમસાર સમયસારની શી વાત કરવી. આ ગુણગુણ ભગવાનના શાસ્ત્રોનું શું બહુમાન કરવી, જેટલું બહુમાન કરીએ એટલું ઓછું છે. ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાં છે નહીં. અને આ રીતે અંદર પુરુષાર્થ કરે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે. અંદર પુરુષાર્થ કરે એટલે કે પરિણામમાં આત્મબુદ્ધિ છોડી, પરિણામને જાણવાનું બંધ કરીને, પરિણામને કરવાનું બંધ કરીને, પરવાને પર્યાયને જ્ઞેય બનાવવાનું છોડીને ચિતાગ્ર સ્વભાવ તરફ લક્ષ જાય તો અંદરમાં પુરુષાર્થ કરે તો આત્માની ઉપલબ્ધિ થયા વિના રહેતી નથી. આજ સુધી ઘણા આત્માઓ સંવેકને પાયમાં અને ક્રમે ક્રમે બહુ જઈ રહ્યા છે. છ મહિને ને આઠ સમયે 600 ને 800 ચોક્કસ જાય જ છે. અંદર પુરુષાર્થ કરે, પુરુષાર્થ એટલે શું? એટલે પુરુષાર્થની વાત કઈ કરતા નથી. પુરુષાર્થ એટલે પોતાનો જે જ્ઞાતા સ્વભાવ છે, જ્ઞાયક સ્વભાવ છે, એની સન્મુખ થઈને ઉપયોગને એમાં એકાગ્ર કરીને સ્થિર થવું, આ એનું નામ સમ્યક પુરુષાર્થ છે. આ પુરુષાર્થ છે. કેન્દ્રસ્થાનમાં ઉપયોગને કેન્દ્રિત કરવું, કેન્દ્રસ્થાન પોતાનો ભગવાન આત્મા, એ ભટકતો બહાર ઉપયોગ જે છે એને અંદરમાં સમેટીને એ ઉપયોગને એ આત્મામાં જોડવો તેને યોગ કહેવામાં આવે છે, એને યોગી થયો કહેવામાં આવે છે. બાકી ભોગી છે. ઉપયોગ બહાર ભટકે અને રાગનો ભોગ કરે એ બધા ભોગી અજ્ઞાની છે, જ્ઞાની આનંદના ભોગી છે. અંદર પુરુષાર્થ કરે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે નહીં. જે જીવ પરિણામ માત્રને ગૌણ કરી લક્ષ છોડીને પરિણામને મધ્યમાં રહેલું સામાન્ય તત્વ, સદશ અવિનાશી નિરાલંબી તત્વ, સર્વથા શુદ્ધ તત્વ પ્રાપ્ત થયા વિના રહ્યું. અહીં કીધું ને કે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. ભાસે છે એટલે જણાય છે, એમ જણાશે એમ નહીં. આજ સાકર જીભ ઉપર મૂકે અને કાલે સ્વાદ આવે એમ ન હોય. જે સમયે જીભ ઉપર સાકર મૂકે તે સમયે જ સ્વાદ આવે એમ જે ઉપયોગ પ્રસન્મુખ છે અને રાગના કારણે જે દુઃખનું વેદન છે, રાગાનુભૂતિ છે, તે ઉપયોગ રાગની સંધિ તોડીને એક નાયક તરફ જાય છે તો એને આનંદનો સ્વાદ આવ્યા વિના રહેતો નથી. નગદી ધંધો રોકડો, ઉદારની ધર્મ, ધર્મ બી રોકડ્યા અને અધર્મ બી રોકડ્યા. રાગ કરે તો એ જ વખતે દુઃખ ભોગવે અને વિતરાગ ભાવ પ્રગટ કરે તો એ જ વખતે સુખ ભોગવે. રોકડ્યા ધંધી ધંધા. આજે ધર્મ કરીએ અને સુખ પછી પામશું. ધર્મ તો અત્યારે કરીએ મનુષ્યમાં અને પછી સ્વર્ગમાં જઈને સુખ ભોગવશું એમ ન હોય. ધર્મ આજ કરે, સમય જ્ઞાન ચારિત્રના પરિણામ આજ કરે અને સુખ કાલ આવે એ જ સમયે તત્ક્ષણ એ વિતરાગ ભાવ જેટલો પ્રગટ થાય એટલો અતિન્દ્રિય આનંદ આત્મિક સુખ આવે આવે ને આવે. એને આત્માનુભૂતિ કહેવામાં આવે છે. જે જ્ઞાનમાં આકૂળતા છે એ આશ્રવ તત્વ છે. જે જ્ઞાનમાં આકૂળ આનંદનો સ્વાદ આવે એને પરમાત્મા સમૂહ નિદ્રા કહે. એટલે જણાય કે પ્રાપ્ત થાય છે એ ફર્ક છે. ઓહો ધન્ય કાળ, ધન્ય સમય બાપા, આવી કુંકુની વાણી કાન ઉપર સાંભળવા મળે ને ભેદ જ્ઞાનનો મંત્ર વર્ષે. ભેદ જ્ઞાનની બંસી ભજે, ભેદ જ્ઞાનની બંસી ભજે જેમ સરપ નાખે, અને જ્યાં ભેદ જ્ઞાનની શુદ્ધાત્માની વાર્તા આવે ત્યાં અંતરથી આત્માથી જીવ દોરી ઉઠે છે. આહા વારે વાહ, મારું આવું સ્વરૂપ અનંત કાળથી મેં મારા સ્વરૂપને જાણ્યું નથી. હું તો રાગી છું ને કર્મના બંધવાળો છું ને મનુષ્ય છું, સ્ત્રી છું ને પુરુષ છું માનતો તો, પણ એ મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાન ને આનંદની પ્રતિમા છું, મૂર્તિ છું. હા એમ જ્યાં લક્ષ્મણ આવે, અરે ચિત્તની પ્રસન્નતાથી સાંભળે તો પણ ભાવિ નિર્વાણ ભાજનમ. આ રૂચિપૂર્વક ચિત્તની પ્રસન્નતાથી કોઈ આત્માની વાર્તા સાંભળશે તો એનો પણ કામ થશે. પર્યાયને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી દઈને, સર્વથા હોય જીનમતમાં સર્વથા હશે એ કથનચિત હશે, સર્વથા બંધ કરી દે. પરિણામના લક્ષણ છોડું, ભેદને જોવાનું બંધ કરી દે, ભેદનું લક્ષ છોડી દે, ભેદનો આશ્રય છોડી દે. ભેદ તારું ધ્યેય નથી ને ભેદ તારું જ્ઞેય પણ નથી. અભેદ તારું ધ્યેય છે અને અભેદ ઉપાધેય પણ એક જ્ઞેય છે. પર્યાયને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી દઈને, સર્વથા કથનચિત નહીં, સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનાર. આ બધું પ્રવચનુસાર શાસ્ત્રમાં સંસ્કૃત ટીકા છે, એના શબ્દો છે. દૈને દ્રવ્યને જોનારા જ્ઞાન વડે, અર્થાત ઉઘાડેલા દ્રવ્યાર્થિક નહીં વડે, એ નારકપણું આદિ પાંચેય પર્યાયોમાં રહેલા જીવ સામાન્યને. આહા, આ પાંચેય પર્યાયોમાં રહેલો જીવ છે. પર્યાયમાં રહેલો, પર્યાયની બહાર નથી અને પર્યાય રૂપે નથી. પર્યાયમાં રહેલો છે છતાં પર્યાય રૂપે થતો નથી, અને પર્યાય દ્રવ્ય રૂપે ન થાય. અને દ્રવ્ય પર્યાય રૂપે ન થાય, દ્રવ્ય દ્રવ્ય રૂપે રહે અને પર્યાય પર્યાય રૂપે રહે. એક સોનાના નવ ઘાટ થાય, નવ જુદા જુદા ઘાટ, તો પણ સોનું સદા નવે ઘાટમાં એક રૂપપણું રાખે છે, એ નવપણાને પામતું નથી. ઉઘાડેલા દ્રવ્યાર્થિક નહીં વળે, એ નારકપણું આદિ પાંચેય પર્યાયોમાં રહેલા જીવ સામાન્યને. આહા, આ પાંચેય પર્યાયોમાં રહેલો જીવ છે હો, પાંચ પર્યાયમાં જીવ રહેલો છે, પાંચ પર્યાયમાં અજીવ નથી. પાંચ પર્યાયોમાં કોઈ અજીવ તત્વ નથી, એમાં અજીવ રહેલો નથી, એમાં પૂતગલ રહેલું, ધર્મ ધર્મ આકાશકાળ રહેલું નથી, એમાં દેવગુરુ શાસ્ત્ર રહેલા નથી, એમાં જીવ સામાન્ય રહેલો છે. પર્યાયમાં, પર્યાયોમાં સોનું રહેલું છે, સોનાના ઘાટમાં સોની, એમાં સોનાના પરિણામમાં સોનું છે પણ સોની. એમ પાંચ પ્રકારના પરિણામની મધ્યમાં ભગવાન આત્મા રહેલો છે. પાંચેય પર્યાયોમાં રહેલો જીવ ઝઘડા મિટ જાય, યાદ વાત છે, ઝઘડા મિટ જતા હૈ, ઉભય નહીં વિરોધ ધ્વંસ નહીં શાંત પદાર્થ, હા, ઝઘડા મિટાને વાલી યાદ વાદે સરોજ નો ભગવાન કી વાણી, ઝઘડા બગડા ઉઠ જાતા. આ પાંચેય પર્યાય માં રહેલો જીવ છે. પરમાં પરની પર્યાય માં તો એ રહ્યો જ નથી, વ્યવહારે પણ રહ્યો નથી, પણ એ તો પોતાની પાંચ પર્યાય માં રહેલો છે. એવા જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષને નહીં અવલોકનારા, વિશેષને નહીં જોનારા એ જીવોને તે બધું જીવ રહ્યો છે એમ ભાષે છે. અંદરમાં અંદરના અનુભવના કાળમાં પાંચ પર્યાયનું લક્ષ છોડીને એ દ્રવ્ય સામાન્યનું અંતર લક્ષ અતિન્દ્ર જ્ઞાન દ્વારા, અતિન્દ્ર જ્ઞાનનો વિષય સામાન્ય છે, પાંચ પર્યાય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પાંચે પર્યાય એ ઇન્દ્રિય જ્ઞાન છે. આમ આવું છે ને આવું છે ને આવું છે ને એ બધું ઇન્દ્રિય જ્ઞાન. આ તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય સામાન્ય છે. પછી અતિન્દ્રિય જ્ઞાન દ્વારા એની પર્યાય પણ ભલે જણાય, પણ અજ્ઞાની પાસે અતિન્દ્રિય જ્ઞાન નથી, એટલું ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે રાગને જોવે છે, રાગથી ભિન્ન પરમાત્મા શું છે એને દ્રષ્ટિમાં આવતો નથી અને એ જાતનો પ્રયત્ન પણ કરતો નથી. જે બધું જીવદ્રવ્ય છે ભાષે છે, અર્થાત આ રીતે એ જુએ તો જીવદ્રવ્ય ભાષે છે, જણાય છે એમ કહે છે. જણાય છે પોતાને અનુભવમાં, પોતાનો શુદ્ધાત્મા આવે છે.
ભાષે
મિથ્યા ભાસ હૈ, એક સમ્યક ભાસ ને એક મિથ્યા ભાસ. ભાસ કા દો પ્રકાર હૈ, એક આભાસ હૈ અને એક સમ્યક પ્રકારે ભાસ જેસા સ્વભાવ એસા અવભાષણ ભાવભાષણ હો જાતા હૈ. ભાવભાષણ મોક્ષના પ્રકાશમાં બહુ જગ્યાએ પણ ભાવભાષણ હોના ચાહીએ, ભાવભાષણ હોના ચાહીએ. ભાવ કા ભાષણ યાને ભાવ જેસા હૈ એસા ભાષણ અનુભવમાં આના ચાહીએ, ઇસકા નામ ભાવભાષણ હૈ. મેરે કો એસા ભાસ હુઆ, ભાસ નહીં, સમ્યક ભાસ કી બાત ચલતી હૈ. પ્રશ્ન પણ પ્રભુ આ પંચમારો છે, પ્રશ્નકારના પ્રશ્ન કરે છે. પ્રભુ આ પંચમારો છે, નિકૃષ્ટ કાળ છે, હલકો કાળ છે, છતાં તેમાં જીવદ્રવ્ય ભાસે છે. જીવદ્રવ્ય અનુભવમાં આવે અત્યારે અમને પંચમ કાળ છે. આ દેહ મનવાણીનો સંયોગ છે, આ કર્મનો હજી સંયોગ છે, પરિણામમાં ભાવ કર્મ વિદ્યમાન છે, પાંચમો કાળ છે. અને આવી મોટી વાત તમે કરો છો કે આ જીવના દર્શન તમને થાય તો પંચમ કાળમાં એવું બની શકે? ચોથા કાળમાં ભલે થાય પણ પંચમ કાળમાં બને? વળી અમને પ્રાકૃત આવડતું નથી, સંસ્કૃત આવડતું નથી, અમને હિન્દી વાંચતા પણ આવડતું નથી ને ગુજરાતી પણ આવડતું નથી, તો એવા એવા જીવને અનુભવ થાય કે થાય કે થાય? એમાં શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, એમાં આત્મજ્ઞાનની જરૂર છે. કે જે જાણનારો છે હું છું, બસ જે જાણનારો જણાઈ ગયો છે, જાણનારો જે જણાઈ ગયો છે તે હું છું. જાણનારો વર્તમાન જ્ઞાનમાં જે જણાઈ ગયો છે તે હું છું, ત્યાં ઉપયોગનો સદુપયોગ થઈ જાય અને સદુપયોગ દ્વારા અનુભવ થઈ જાય. ઉપયોગમાં અનુમાનમાં આવે અને સદુપયોગ થતા અનુભવ થાય. હરીને શું કહ્યું? કે વર્તમાન દરેક પ્રત્યેક પ્રાણી પાસે ઉપયોગ તો છે. ઉપયોગ એટલે જાણવાનો વ્યાપાર, જાણવાની ક્રિયા એને ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગમાં પ્રથમ એને એમ આવવું જોઈએ કે આ ઉપયોગમાં મને પર પદાર્થ જણાતા નથી. પછી આગળ વધીને અંદરમાં મારા વર્તમાન ઉપયોગમાં મારામાં દુઃખ તો થતું નથી, પણ મારા ઉપયોગમાં દુઃખ જણાતું પણ નથી. અંદર જવાની કળા થયા, ધ્યાન રાખજો બધા, કે મારા ઉપયોગમાં દુઃખ નું વેદન તો મને આવતું નથી, કેમ કે દુઃખ ભિન્ન છે, ઉપયોગ ભિન્ન છે, પણ મારા ઉપયોગમાં અત્યારે વર્તમાનમાં મને દુઃખ જણાતું પણ નથી, કેમ કે મારું લક્ષ્ય એ દુઃખ તરફથી છૂટીને સુખમય આત્મા તરફ જઈ ગયું છે, એટલે મને દુઃખ જણાતું પણ નથી. ત્યારે એ ઉપયોગમાં શું જણાય છે કે જાણનારો જણાય છે. હવે ઉપયોગમાં જાણનારો જણાય છે એ અનુમાન જ્ઞાન છે, પણ અનુમાન જ્ઞાનમાં પણ આત્મા જણાય છે એમ આવવું જોઈએ. અનુમાન જ્ઞાનમાં હું રાજનો કરનાર છું ને રાજ મને જણાય છે એમ ના આવવું જોઈએ. દુઃખ નું ભોગવનાર છું એમ ના આવવું જોઈએ, અને દુઃખ ને હું જાણનારો છું એમ ના આવવું જોઈએ. વર્તમાન વર્તા ઉપયોગમાં મારો આત્મા જ મને નાયક જાણનારો જણાઈ ગયો છે એમ, જીવ વસ્તુને ચેતના લક્ષણ દ્વારા જીવને જાણે છે એવું એક અનુમાન જ્ઞાન અનુભવ પહેલા પ્રગટ થઈ જાય. ત્યાં સુધી ઉપયોગ છે, પછી જ્યાં પ્રત્યક્ષ થાય છે અંદરમાં ત્યારે તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. આ કળશ ટીકા છે એનો આઠમો એક કળશ છે રાજમંત્રીનો, એમાં આ વિષય લીધો છે. અનુમાન અને અનુભવ બે શબ્દો સાથે સાથે લીધા છે. પેલા તારા જીને તારો અનુભવ કરવો છે, એને પ્રત્યક્ષ કરવો છે, એને પરોક્ષમાં તો લે. અનુમાન પરોક્ષ જ્ઞાન, માનસિક જ્ઞાન, પાંચિંદ્રિયનો વિષય નથી.
સમંતા દ્વૈતમાનમ કરકે શબ્દ કે ટીકા હૈ,
દ્વૈતમાનમ
અનુમાન કા વિષય કહા, ઓર અનુભવ તો તમે દ્વૈતમાનમ સમંતા અનુભવ શબ્દ
દો શબ્દ લિખા હૈ. ઉન્નિયમાનમ અને હા બધું દો શબ્દ હૈ. ઉન્નિયમાન મેં અનુમાન લ્યા અને બાદ મેં અનુભવ લ્યા, કે પેલા તારા ઉપયોગમાં હવે મને આ કુટુંબ કબીલા તો જણાતા નથી, રાગ જણાતો નથી, રાગનો તો હું ધણી નથી, રાગનો તો હું કરતા નથી, માટે રાગ મને જણાતો નથી, ને જે ઉપયોગ જેનું લક્ષણ છે એ મને જણાય છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરતો બંધ થઈ જાય છે. લક્ષણ ઉપયોગ લક્ષણ હજી અનુભવ નથી થયો, અનુભવમાં જઈ ગયો છે આત્મા, હમણાં અનુભવ થશે, વાર લાગશે નહીં. જે ઉપયોગ જેનું લક્ષણ છે ઉપયોગ શાસ્ત્રનું લક્ષણ છે, રાગને પ્રસિદ્ધ કરે છે ઉપયોગ, શાસ્ત્રને પ્રસિદ્ધ કરે છે કે જે જેનું હોય તે જ હોય. તો એ ઉપયોગ જે લક્ષણ છે એ આત્માનું લક્ષણ છે. તો એ ઉપયોગ એ કથનચિત આત્માની સાથે તન્મય અભેદ છે, તેથી તે ઉપયોગ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરતો નથી. એમ અલક્ષને પ્રસિદ્ધ કરવાનું બંધ કરે ઉપયોગ, અને એ લક્ષણ જેનું છે એવો જે લક્ષ્યભૂત ભગવાન આત્મા એ જાણનારો જ મને જણાય છે એમ ઉપયોગમાં જાણનારાને જાણવા રૂપે લઈને એ માનસિક જ્ઞાનમાં જ્યાં આત્મા આવ્યો ત્યાં એ માનસિક જ્ઞાનનો ધ્યેયથી આત્મજ્ઞાનમાં પ્રત્યક્ષ આત્માનો અનુભવ અનુભવની કળાને લીધી હા ઉત્પાદ હા એ થાય. અનુમાન મેં તો અનુમાન હૈ, અનુમાન મેં આનંદ નહીં હૈ, અનુમાન મેં આત્મા કા આનંદ નહીં હૈ. સમય કૃષ્ણ કા જન્મ અનુમાનમાં નહીં હોતા હૈ, અનુભૂતિ મેં હોતા હૈ. પુન્ય માનમ અને ઉદ્યોગમાન બે શબ્દ જરૂરીજીની યાદશક્તિ ઘણી છે, શ્લોકો બધું બોલે દિગંબર સંતો આચાર્યો અને દિગંબરોના જ્ઞાની વિદ્વાનો પંડિતો થયા એ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ. બધું કર્યું છે, બાકી આ જગત માં કઈ ઠેકાણું આત્માની વાત છે. આ સનાતન અનાદિ નો આ માર્ગ છે, આ કઈ નવું નથી. અનાદિ નો પ્રવાહ પહેલા કરે છે, એમાં જ્ઞાની પાકે છે, જ્ઞાની થતા જાય છે, કેતા જાય છે, કોક મૌખિક કે છે અને કોક લખતા જાય છે, કેતા જાય ને પહેલા જાય, કોઈ રોકાતા પહેલા જાય છે. એટલે ઉપર જે પદ ની પ્રાપ્તિ કરી લે છે, વૃદ્ધ ગતિ માં છે, જઈ રહ્યા છે. ભલે કોઈને એક બે ચાર બહુ બીજી વાત છે, કહું સુનો, ઉસકી બાત સુનો, આપકી જો બેટી હે ને ઉસકી બાત સુનો. ઓહો, વચને કેમ દરિદ્રતા, વચન દરિદ્ર રૂપ હોય નહીં. હું તો જ્ઞાનમય આત્મા છું, જ્ઞાનમય આત્મામાં ભવ પણ નથી ને ભવના ભાવનો પણ એમાં અભાવ છે. તો ભવ દેખાતા નથી, જ્ઞાન દેખાય છે ને ભવ દેખાતા નથી, ને ભવ દેખે છે ને જ્ઞાન દેખાતું નથી. બહુ સરસ આ તો શાસ્ત્રોની, સૌ દિગંબર શાસ્ત્રોની વાત કરી. આ પ્રવર્તન સાર દિવ્ય ધ્વનિ નો સારભૂત સાર છે. પર્યાય ને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી, પર્યાય ને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનારા જ્ઞાન વડે. અહીંયા દ્રવ્ય ને પર્યાય, આ ચક્ષું ના ચક્ષું, હું આ માંડી છે કે આ માંડી છે, ભાઈ આ આત્મકથા છે, આ છે ધર્મકથા, કે આત્માના દર્શન કેમ થાય એની વાત ચાલે. ડાક્ટર સાહેબ, હનુમાન ઓર અનુભવ મેં ફેરે, હનુમાન માનસિક જ્ઞાન હૈ, અનુભવ અતિન્દ્ર જ્ઞાન હૈ. હા, પર્યાય ને જોવાનું બંધ કર તો કે સર્વથા અંધો નહીં થા. પર્યાય ને જોનારા ચક્ષુ બંધ થશે તો દેખતો થઈ જાય, ભગવાન ના દર્શન તને થઈ જશે. પેલા પર્યાય ને જોતો તો ક્યારે અંધો હતો? શું કહ્યું? રાગને જોતો તો ત્યારે તો અનુભવ હતો આત્મા, કેમ કે ભગવાન દેખાતો જોતો. હવે રાગને જાણવાનું જે બંધ કરે ત્યાં દેખતો થઈ જાય છે, દિવ્ય ચક્ષુ ખુલી જાય છે, ભગવાનના દર્શન થાય છે. આંધળો હવે દેખતો છો, પેલા આંધળો હતો. જો આત્મા તો નહીં પહેચાનતા હે, કોઈ અંધાઈ ને દૂસરા ક્યાં યે આંખ કી ક્યાં કિંમત હૈ. આત્મા કો નહીં દેખના કોઈ આંધળા પણ આ લૌકિક વાત. આહા, દિગંબર સંતોની પ્રચુર આનંદને વેદનારા ક્ષણને પળમાં નિત્ય આનંદના ભોજન કરનારા ધર્માત્માઓ, અતિ આસન ભવ્ય આત્માઓ, તેમણે આત્માના અનુભવની કળા જગતના પ્રાણીઓને બતાવતા જાય છે. કોઈ લાયક જીવ એને ગ્રહણ કરીને અનુભવ કરીને પણ મોક્ષમાં ચાલ્યો જાય છે. બંધ કરી દઈને દ્રવ્યને જોનારા જ્ઞાન વડે, અર્થાત ઉઘાડેલા દ્રવ્યાર્થિક નહીં વડે, એ નાયકપણવાદી પાંચેય પર્યાયોમાં રહેલા જીવ સામાન્ય નહીં. આ પાંચેય પર્યાયોમાં રહેલો જીવ છે હો, પરમાં પરની પર્યાયમાં તો એ રહ્યો જ નથી, વ્યવહારે પણ રહ્યો નથી. નીચે પ્રશ્ન છે, આગળ કહ્યા આપણે. પણ પ્રભુ, આ પંચમારો છે, નિકૃષ્ટ કાળ છે, છતાં તેમાં જીવદ્રવ્ય ભાસે છે. સમાધાન, પ્રભુ આરા ફારા કઈ આત્માને લાગુ પડતા નથી. કોનો કાળ પાંચમો ને કોનો કાળ ચોથો, એ કઈ આત્માને આરો ફારો લાગુ પડતો. પંચમ કાળ આત્મા કો લાગુ પડતા, એ પંચમ કાળ આત્મામાં હે નહીં. અરે, સામાન્યમાં વિશેષ એ નહીં હે, તો પંચમ કાળની વાત તો કાળ દ્રવ્ય કા પરિણામ હે. કાળ પાટી એસા શબ્દા ના ચાહીએ, અભી મેરે કો ગમા વાત નહીં કરના, ભૂતકુલ ભગવાન જે ભેટે મળે આપણને આચાર્ય ભગવાન ના ભેટા થાય. હા હા હા, અને કામ ન થાય બને એ ઉપર આવી ગયું કામ જરૂર ઉત્સાહ કરે તો થઈ શકે. પ્રભુ આરા ફારા કઈ હાથમાં લાગુ પડતા નથી, આ તેને જ્યાં પર્યાય નહીં પણ લાગુ પડતી, ત્યાં બાર ના કાળ ની ક્યાં વાત નહીં, ત્યાં આરા ની વાત ક્યાં નહીં. જોકે જાણવા માટે પર્યાય નથી, નહીંથી જોવાની વાત કરશે પણ તે પછી કરશે. દ્રવ્યને જોયા પછી પર્યાય ની રજા આપવામાં આવશે કે સાહેબ પરિણામ મને પછી જોવાશે કે નહીં. હા, છૂટ આપશું પછી, પછી તને છૂટ આપશું. તાવ ઉતરી જાય પછી તને ખોરાક ની છૂટ આપશું, પણ જ્યાં સુધી તાવ છે ત્યાં સુધી ખોરાક ની છૂટ નહીં મળે. ડાક્ટર ના પાડે ઝેર પી જશે એ જ પહેલા દ્રવ્ય સામાન્યને જો, અને પછી સવિતર દશામાં આવતા વ્યવહાર નહીં. કોઈ કોઈ ને કોઈ કાળે જાણેલું પ્રજ્ઞાન એ જાણવાયું છે, પર્યાય પર્યાય છે જાણવાની છૂટ. પણ દ્રવ્યમાં આત્મબુદ્ધિ થયા પછી પરિણામને જીવ જાણે છે તો પરિણામમાં આત્મબુદ્ધિ થતી નથી. આશ્રમ ને આશ્રમ ને સંવર ને સંવર જાણે છે, પણ એ હું છું સર્વથા એમ દ્રષ્ટિમાં આવતું.
206 की गाथा में भाषण में अमृतचंद्र जी ने कहा कि अनुभूति का वर्णन करते समय उन्होंने कहा कि साक्षात मोक्ष है, ये तो साक्षात मोक्ष है और वो परोक्ष मोक्ष है जहाँ तक आचार्य भगवान कह गए.
साक्षात मोक्ष है, अनुभव है वो तो साक्षात में, वो मोक्ष तो परोक्ष है. जब होगा तब होगा, बस अनुभव ने काल में आनंद आया वो ही मोक्ष है. देखो अच्छी बात, સમય સાચી હે ને? 206 કોઈ સમય તને સુખ નો અનુભવ તૃપ્ત થા, તૃપ્ત થા ઓય વખત તને સુખ નો અનુભવ થશે. આમાં પ્રીતિવંત થા, આમાં રૂચિકર ને આમાં એ બધું છે. અલગ છોડના હે, બરાબર હે. અપને કુ દ્રવ્ય કા અલગ કરના હે, પર્ય કા અલગ. મોક્ષ બીજા નો થાય છે, મોક્ષ આત્મા નો થતો મારે શું કામ. તૈયાર હો રહી હો જાયગા, એસા જ્ઞાન હો જાયગા, એસા જ્ઞાન ભી હો જાયગા. અચ્છી બાત હે, એ છોટી ઉમર સે જો તત્વ અભ્યાસ કરતે હૈ ઉસકે પાસ ટાઈમ બહુ.
સદ્યો તો સ્વદેશ તારા આહાર દ્યોતન છે 25
કલી પ્રાવિશ મિત્રાદી. આજ આશાભાઈ પંડિતજી ને કહા હૈ ઇસ કલિકાલ મેં પ્રાવૃષ મિથ્યાદિન મેઘત છન્નાસ દીક્ષી હૈ, મને જહાં પર મિથ્યા ઉપદેશ કરને વાલે લોગો કે જો મેઘ હૈ વે તો જહાં વહાં પર પહેલે ફેલે હુએ હૈ,
ફેલે હુએ હૈ.
તો એસે સમય મેં જો સુદેષ્ટ આ રહા હૈ, સદ્ધર્મ કા ઉપદેશ દેને વાલે હૈ, વે હદ્યોતવત મને રાત્રિ મુખ ચમકને વાલે હૈ, જુગનુ જો હોતા હૈ
પતંગ તારા. હા તારા
ઉસકી તરહ યદા કદા કહી કહી પર એકાદ મિલ જાતે હૈ.
એટલે શુદ્ધાત્મા કા ઉપદેશ વિરલ હૈ, શુદ્ધાત્મા કા ઉપદેશ વિરલ હૈ. એ છે કે પર્યાય નથી જોવાની વાત કરશે પણ તે પછી કરશે. બેમાંથી પહેલી આ એટલે દ્રવ્યાર્થિક ને એની વાત લઈને પછી તેની વાત કરશે. દ્રવ્યને જોયા પછી પર્યાયને તું જાણ, અને દ્રવ્ય પર્યાય બે ને પણ જાણ. પહેલા શુદ્ધ નહીંથી શુદ્ધાત્માને જાણ, પછી અશુદ્ધ નહીં વિષય પર્યાયને જાણ, અને દ્રવ્ય પર્યાય બે ને પ્રમાણથી જાણ. તને પણ ધ્યાન રાખજે, જાણવાની છૂટ છે, કઈ કરવાની છૂટ ખ્યાલ રાખજે. એ તું ખ્યાલ રાખજે, આ શરૂઆત થાય છે જાણવાથી. અને જાણવાનો વિષય દ્રવ્ય, જાણવાનો વિષય પર્યાય, જાણવાનો વિષય દ્રવ્ય પર્યાય, પણ કઈ કરવાનું આવશે નહીં. જ્ઞાનમાં કરતું તું છે નહીં, જ્ઞાનમાં જ્ઞાતું તું છે, જ્ઞાનમાં કેવો જ્ઞાતું તું છે. કથનચિત કરતા અને કથનચિત જ્ઞાતા એ વસ્તુના સ્વભાવમાં નથી. કે સાહેબ હવે ગરબીને જોઈ લો પછી પાંચમા વ્રત કરવાનું આવશે કે નહીં, વ્રત ભાવવાનું આવશે કે નહીં. ઓલી ગંધ ગરીબી કને કરતા બુદ્ધિની, પેલા દ્રવ્યને જાણ અને પછી પરિણામને જાણ, શુદ્ધ પરિણામને જાણ, કોઈ શુભ ભાવ આવે એને પણ. પાંચ મહાવ્રત ને જાણવાનું આવશે, પણ પાંચ મહાવ્રત ને કરવાનું ક્યાંય મોક્ષ થવા સુધીમાં કરવાનું આવવાનું નથી. જો કરવાની અત્યારથી માંડીશ તો જાણવામાં તું આવી શકીશ નહીં. પહેલું જાણવું, મધ્યમાં જાણવું અને પૂર્ણ થાય ત્યારે જાણવું, 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 પ્રશ્ન કરીશ નહીં. અને સિદ્ધ ભગવાન થી જરા જુદો પડ્યો અને કર્તૃત્વમાં ગયો તો મિથ્યા તો થયા વિના રહેશે નહીં. બેમાંથી પહેલી આ દ્રવ્યાથી પછી તેની વાત કરશે, પહેલા દ્રવ્યાથી જોવાની વાત લીધી છે. પ્રશ્ન, અને ત્યારે જ પર્યાયનું સાચું જ્ઞાન થાય ને? પર્યાય દ્રવ્યના જ્ઞાન થવા પહેલા જોઈતી, દ્રવ્યનું તો જ્ઞાન હજી થયું નથી. દ્રવ્યને જાણવાનું તો કઈ ઉત્કંઠા જાવી નહીં કે સાહેબ ભલે હું દ્રવ્યને જાણી લઉં પણ પછી પર્યાયનું તો જ્ઞાન થશે ને. હવે દ્રવ્યને તો જાણવાનું કઈ વિચાર જ કરતો નથી, પણ ભલે દ્રવ્યને હું જાણી લઉં પણ બાદ મેં તો પર્યાય ક્યાં જાણના આવ્યા કે નહીં. દેખો દ્રષ્ટિગોચર પર્યાય દ્રષ્ટિગોચર હતી દ્રવ્ય તો. દેખો એટલા પ્રશ્ન ઉઠા કે અને ત્યારે જ પર્યાયનું જ્ઞાન સાચું જ્ઞાન થાય ને? ઉત્તર, જ્ઞાન ત્યારે સાચું એ વાત અહીં નથી, પર્યાયનું જ્ઞાન સાચું એ વાત અત્યારે અહીંયા નથી. પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે, એ સમ્યક છે. સાચું એટલે એ સમ્યક છે. પાંચે પર્યાયમાં રહેલું જે આ અખંડ એકરૂપ તત્વ છે તે જીવદ્રવ્ય પોતે છે એમ જોનારું જ્ઞાન સાચું છે. પેલા આત્માને તો જાણ. એક દફે હુઆ બેનજી કે એક વેપારી અચ્છા કપડા પહેર કર, અચ્છા હો બદલા કી પાંચ જેસા સફેદ એકદમ જ્યાં કરોડપતિ હોય એસા એસા. એક બેંક પાસે ગયા, બેંક મેનેજર પાસે બેઠા સામે. ઉસને આવો આવો કહા, ચૂંકે કપડા ઉપડા અચ્છા થા. ઉસને કહા કે સાહેબ એક 5 લાખ રૂપિયા કા મેરા ડિપોઝિટ કરના હૈ, તો ઉસકી સ્કીમ બતાઓ, કિતના વ્યાજ આયેગા, કિતને મહિને મેં હમકો પૈસા મિલેગા, કિતના કિતના સબ સબ પૂછપરછ ક્યા. તો મેનેજર ખુશ હો ગયા કે 5 લાખ રૂપિયા આપની બેંકમાં ડિપોઝિટ આને વાલા હૈ, સેટ આયા હૈ. તો ઉસકો ચા પાણી ભી મંગાયા, તો બાત બરાબર બતાયા. બાદ મેં મેનેજર ને પૂછા કે સેઠ સાહેબ વો 5 લાખ રૂપિયા જો ટ્રાન્સફર કરવા હૈ અમારી બેંકમાં તો કા પડા હૈ આપકા, તો કે કમાના બાકી હૈ. પટા હોય તો બોલાયા નિકાલ દો બહાર કાઢો, સમજે? એ મૂડી વિના વ્યાજ કાસે આવે, એટલે મૂડી જઈએ તો વ્યાજ આવે. એ તો વ્યવહાર હે કે છે ઉસને ક્યાં ક્યાં પર્યાય કો મેરે કો જાણને મેં આયેગા કે નહીં. અરે દ્રવ્ય કો જાણને વિના મૂડી વિના વ્યાજ ક્યાંથી આવે? દ્રવ્ય કો જાણના એ પૂંજી હૈ, દ્રવ્ય કો જાણના એ પૂંજી પ્રાપ્ત હો ગઈ તો સંવર નિદ્રા શુદ્ધિ કી વૃદ્ધિ આનંદ કી વૃદ્ધિ ઓ વ્યાજ હૈ. આનંદ મૂર્તિ ઓ પૂંજી હૈ, આનંદ આતા હૈ ઉસકા વ્યાજ હૈ. વ્યાજ ખાના પૂંજી ઉડાના નહીં. સમજાયા? ભગવાન આત્મા પૂંજી હૈ, अपनी और उसका आश्रय से जो आनंद आता है तो ज्ञान मिलता है, तो ज्ञान का भोग होता करो साधे आनंद का। मगर पूंजी को सलामत रखना, जो पूंजी खत्म गई तो ज्ञान मिलेगा, विज्ञान द्रव्य दृष्टि छूट गई तो ज्ञान मिलेगा नहीं। ज्ञान रखना, द्रव्य ज्ञान पहला ने बाद में पर्याय जानना, અને પછી તો પર્યાય ભાષે છે એ પણ કહેશે, પર્યાય નથી પર્યાય ભાષે છે એ પણ કહેશે, પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે પહેલા ઉપાદેય તત્વ દ્રષ્ટિમાં લે અને પછી પરિણામને જાણ, પેલા મૂડી ઉભી કર તો વ્યાજ આવે, પણ મૂડી ન હોય તો વ્યાજ ક્યાંથી આવે? પર્યાય જે છે ને સર્વ નિદ્રા ને મોક્ષ, તો વ્યાજ હે ઉભી નહીં હે, તો જીવ તત્વ સામાન્ય હે, જો ખાન હે આનંદ આનંદ કી ખાન તો આત્મા હૈ, ઉસમે એકાગ્ર હોને સે વો આનંદ આતા હૈ, પૂંજી કા વ્યાજ હૈ, વો દ્રષ્ટાંત હૈ,
આશ્રમ બંધ ઓર કર્જા હૈ,
આ કર્જા હૈ બરાબર, વો કર્જા તો મિટ જાતા હૈ, જબ પૂંજી બંધ જાતી હૈ તો કર્જા ખતમ હો જાતા હૈ, અને પૂંજી હોતી હૈ તો આવક, પૈસા કે આવત હોતી હૈ, પેલા વ્યાજ દેના પડતા થા, અભી વ્યાજ આતા હૈ, કર્જા થા તબ વ્યાજ દેના પડતા થા, અભી પૂંજી ખર્ચી હો ગઈ તો વ્યાજ આતા હૈ, એસી બાત હૈ, આશ્રો બંધ નિરોધ હો ગયા, સર્વ નિદ્રા પ્રગટ હો ગયા, આનંદ 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 હૈ, બસ દુસરા કુછ હૈ નહીં।
I'm ગોદાવરી સાહેબ 85 ને ગુરુવાર નવે પુનમ આત્માજી વિદ્વાન પૂજ્યભાઈ શ્રીનું સવારનું પ્રવચન, પ્રવચન નંબર 17, પ્રવચનનો વિષય સમયસર ગાથા 13, સવાર અને બપોર બંનેનું પ્રવચન સમયસર ગાથા 13 ઉપર છે.
તેમનો આજે નિર્વાણ દિવસ છે. આજે પ્રભુ મોક્ષ બનાવ્યા. યોગનો નિરોધ કરી અયોગ જિંદગી થઈ અને પરમાણુ ખરી ગયા, જેમ કપૂરની ગોટી પરમાણુ ખરી ગયા, એમ જે શરીરનો પરમ ઔદારિક શરીરનો સંયોગ હતો એ સંયોગ બધો નીકળાય. નિશ્ચયથી તો આત્માથી તે ભિન્ન જ હતો, પણ વ્યવહાર નહીં એ સંયોગ સંબંધ હતો. એનો પણ વિયોગ એને પરમાત્મા સમશ્રેણીએ હિરાલયમાં પધાર્યા. એ નિર્વાણ કલ્યાણ ઉજવવા માટે સ્વર્ગમાંથી દેવો પણ આવે છે. અહીંયા સંસારી જીવનું મરણ થાય ત્યારે જગતના પ્રાણી શોક કરે છે, અને પ્રભુ નિર્વાણ પતાર્યા એ હર્ષનું કારણ છે. કેમ કે સંસારનો આત્યંતિક અભાવ થયો, અસિદ્ધત્વ ભાવના ઉદયનો પણ અભાવ થયો. પરમાત્મા સમશ્રેણીએ બિરાજે છે. સમય શિખરમાંથી પ્રભુ નિર્વાણ થયો. એ સમય શિખરમાં એક પાટનાર પ્રભુની યુગ છે, મંદિર છે, ત્યાંથી તેઓ શ્રી ઉપર સિદ્ધાલીમાં વિરાજમાન થયા. તો ત્યાં જઈને વંદન કરતા એ પાટનાર ભગવાનનું સ્વરૂપ આપણને યાદ આવે છે કે પ્રભુ આપ અહીંયાથી સમશેરી ઉપર વિરાજા, તો હું અહીંયા છું તો મારા ઉપર માથાના સ્થાન ઉપર આપ વિરાજમાન છો. હું આપને વંદન કરું છું. એવો સાધકને પણ ભાવ આવે, શુભ ભાવ. અને જે સાધક થવાનો કેન્ડિડેટ હોય, ઉમેદવાર, સમ્યક દર્શન પ્રગટ થવાની લાયકાત વાળો હોય, એને પણ, અજ્ઞાનીને પણ આવા વંદનના ભાવ તીર્થંકર પરમાત્મા પ્રત્યે આવે છે. કેમ કે આ જે બધું અત્યારે જીનાગમ દેખાય છે એ બધો ઉપકાર એનો છે. એની જીવધનીમાંથી આવેલી વાત છે. એના દ્વારા જીવો સ્વરૂપને સમજી શકે છે. માટે એ સર્વજ્ઞ ભગવાન તમારો ઉપકાર છે અમારા ઉપર. એ દિવ્યધ્વનિ છૂટી, જો દિવ્યધ્વનિ ન છૂટી હોત તો આ શાસ્ત્રનું લખાણ આવત નહીં. માટે આ બધું જે છે એ મૂળ ઉપકારી તો આપ જ છો. પછી ગણધરજી માનીને અમારા ગુરુ પર્યંત પણ એ બધા જેનો જેનો અમારા ઉપર ઉપકાર છે એના પ્રત્યે અમે વંદન કરીએ છીએ. એવો ભાવ આવ્યા વિના તો નથી. લાયક જીવ સજ્જન છે એ ઉપકારને ઓળખતો નથી. એની પાસેથી કોઈ સંસારી વિદ્યા શીખો હોય, સંસારી કળા, અને પછી એ શીખડાવનાર એને પૂજનો યોગ ઓછો હોય અને એની પાસે સ્થિતિ ઓછી હોય અને શીખેલો પૂજના યુગથી કોઈ અબજપતિ થઈ જાય તો પણ એ ઉપકારનો એને ઓળખતો નથી. સજ્જન રસ્તામાં મળે તેનું મસ્તક નવે જાય છે કે આ મારા ઉપકારી છે. લૌકિકમાં આ તો લોકોધનની વાત છે. જેના નિમિત્તે આત્મભાન થયું એ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ગણધર ભગવંતો અને એની પરંપરામાં થયેલા મારા ગુરુ પર્યંત એ બધાને હું વંદન કરું છું. એમ લાયક જીવ હંમેશા એના ભાવમાં એ પ્રકારનો ભાવ આવે છે. આજે ભગવાન પાર્શ્વનાથ ભગવાન એનો નિર્વાણ દિવસ છે, માંગલિક દિવસ છે, કલ્યાણ છે. તો એવા દિવસે આજે આપણે સમયસરની તેર નંબરની ગાથા સ્વાધ્યાય કર્યો છે. 13 નંબરની ગાથા એવી છે કે 13 નંબરની ગાથા જે 9 તત્વની છે, ઉદાહરણ 9 તત્વને જાણે તો સમય પ્રસન્ન થાય, તો 13મી ગાથાના ભાવનું જો પાસન થાય તો એને આત્મદર્શન થતા 13મું ગુણ સ્થાન અવશ્ય આવે ને આવે એવી 13મી ગાથા છે. આ 9 તત્વનું સંધાન તેને સમય પ્રસન્ન કહેવામાં આવે છે. કે જે ચાલતી વાત છે એ ચાલતી વાતમાં કોઈ ગુણ રહસ્ય શું છે એ અહીંયા આચાર્ય ભગવાને ખોલ્યું છે. જો આપણે એની સાથે અભિગતા જીવા જીવા એ કૃપા પંચ આ સૌ સૌર બંધો મોખો ય સમતમ જે પર પદાર્થના લક્ષ્ય રાગ થાય છે એમ 9 તત્વના ભેદો જે છે એ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ છે. સમ્યક દર્શનનું ઉપાદાન કારણ તો 9 તત્વમાં રહેલો ભગવાન સામાન્ય આત્મા એનું જયારે લક્ષ્ય થાય છે ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ત્યારે ભૂતાર્થને 9 તત્વને જાણ્યા, 9 તત્વનો મારામાં અભાવ છે એવા સ્વભાવને જાણતા એને જે અનુભવ થયો ત્યારે 9 તત્વને જાણે છે નાની પણ 9 તત્વને કરતો નથી. ભૂતાર્થ નહીં 9 તત્વને માનતા એવો શબ્દ નથી. ભૂતાર્થ નહીં 9 તત્વને જાણતા, માનતા પણ નહીં ને કરતા પણ નહીં, પણ જાણતા જયારે આત્મા આત્માને જાણે છે ત્યારે 9 તત્વના ભેદોને જ્ઞાન જાણે છે તેને વ્યવહાર ધર્મ કહેવામાં, અભેદને જાણવું તેનું નામ નિશ્ચય ધર્મ છે, 9 તત્વના ભેદને જાણવું તેને વ્યવહાર ધર્મ કહેવામાં, શુભ ભાવને કરવું એ વ્યવહાર ધર્મ નથી એ તો અજ્ઞાન છે. અપૂર્વ ચીજ છે. અનંતકાળથી આત્માએ હું જાણનાર છું એ તરફ એનું ધ્યાન જ ખેંચાણું નથી. કેનારા જ્ઞાનીઓ તો એને અનંતવાર મળ્યા, અનંતવાર તીર્થંકર ભગવાનની સભામાં પણ જીવ ગયો, પણ દિગ્ધનીમાં આવ્યું કે હું પણ જાણનાર ને તું પણ જાણનાર એમ વાણીમાં આવ્યું. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં અરંતમાં આવ્યું કે જે હું જાણનાર છું એમ તમે પણ જાણનાર 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 છો. તમે કોઈ રાગના કરનાર, કર્મના કરનાર, દેહ મન વાણીના કરનાર, કુટુંબના કરનાર, સમાજના કરનાર એ કર્મ એ તમારા સ્વભાવમાં નથી. અજ્ઞાનમાંથી ઉભે થયેલો વિકલ્પ છે. કર્તૃત્વ બુદ્ધિનો વિકલ્પ એ સંકલ્પમાંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. જ્ઞાન માંથી આવો કરતા બુદ્ધિ નો વિકલ્પ ઉત્પન્ન થતો. આ સમયસાર એટલે ભાગવતી શાસ્ત્ર છે, પરમાગમ છે, આંધળાની આંખ છે, અદ્વિત્ય ચક્ષુ છે, નવ તત્વોનો જેમાં વિસ્તાર છે. લોકો સમયસારથી ભડકે છે, પણ સમયસાર એટલે નવ તત્વનો વિસ્તારથી જેમાં સ્વરૂપ રહેલું છે એને સમયસાર શાસ્ત્ર કહેવામાં આવે છે. અને એ જેમ વ્યવહાર નયની પ્રધાનતાથી નવ તત્વનું સ્વરૂપ આવે છે, એમ અહીંયા નિશ્ચય નયની પ્રધાનતાથી નવ તત્વનું સ્વરૂપ કહેવામાં આવે છે. કે ભૂતાર્થ નહીં, જાણેલ જાણેલ, આદરેલ નહીં અને કરેલ પણ નહીં. નવ તત્વ ઉપાદય નથી, નવ તત્વ ઉપાદય નથી. નવ તત્વો જીવાદી નવ તત્વો હે છે. જરા શાંતિથી સાંભળવા જેવું છે. બે કલાક છે, એક કલાક અત્યારે અને એક કલાક સાંજે બપોરે. કે જે જીવાદિક બધો વિસ્તાર આવશે એક એક રૂપ કરશું તો ટૂંકા પડશે. ભૂતાર્થ નહીંથી એટલે કે નવ તત્વનું લક્ષ છોડીને, નવ તત્વો છે ખરા, સર્વજ્ઞ ભગવાને કહેલા છે, એ જીવના પરિણામ છે. નવે તત્વો જીવના પરિણામ છે, પણ તે જીવ નથી. આ નવ તત્વમાં ભગવાન આત્મા નવ તત્વથી જીવ તત્વ ભિન્ન છે. પેલો જીવથી પણ જીવ ભિન્ન છે, આવશે. ભૂતાર્થ નહીંથી જાણેલ, જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રમ સંવર્ત જરા બંધને મોક્ષ, એ નવ તત્વો સમ્યક છે. જો અહીંયા તત્વાર સૂત્રમાં આશ્રવ પછી બંધ લખ્યો છે અને અહીંયા આશ્રવ પછી સંવર્ત શબ્દ વાપર્યો છે કુંકુદાચાર્ય ભગવાન. ક્રમમાં આગમમાં આશ્રવપૂર્વક બંધ થાય છે એમ આવે છે, અને અહીંયા આશ્રવના નિરોધપૂર્વક સંવર્ત થાય છે. એટલો ક્રમમાં ફેર છે. ક્રમમાં ફેર છે એટલે ભાવમાં ફેર છે. અહીંયા એમ કહે છે કે આશ્રવના અભાવપૂર્વક સંવર્ત થાય, આશ્રવપૂર્વક બંધ થઈ શકે નહીં. આશ્રવપૂર્વક બંધ થાય છે એ વાત લાયક જીવને લાગુ પડતી. શું કહ્યું? લાયક જીવને એ આશ્રવપૂર્વક બંધ થાય એ લાયક જીવને લાગુ પડતી. લાયક જીવને તો એ લાગુ પડે છે કે આશ્રવનો નિરોધ થઈને સંવર પ્રગટ. માટે આશ્રવના નિરોધપૂર્વક સંવર એવા ક્રમમાં પણ ફેર છે. આગમ અને અધ્યાત્મમાં કોઈ અપૂરો ચીજ હોય છે. બંને જ્ઞાનીઓ છે. આગમ ને અધ્યાત્મ બંને જીનેન્દ્ર ભગવાનની વાણીમાં આવેલી વાત છે, એમાં કઈ ફેરફાર નથી. પણ પેલું જાણવા માટે છે અને આ આદરવા માટે. જો આશ્રવ પછી સુવર શબ્દ વાપરો છે, આશ્રવ પછી બંધ નથી વાપરો. આમ આપણે બોલી જઈએ છીએ, જીવ હજી પુણ્ય પાપ આશ્રવ ભક્ત સંવર્ત જરાને મોક્ષ, એ પદ્ધતિનો પ્રકાર તત્વાર સૂત્રનો છે, એ વ્યવહાર નહીં કથન છે. અહીંયા આશ્રવના નિરોધપૂર્વક સંવર્ત થાય તે નિશ્ચય નહીં કથન છે. આત્મશાસ્ત્ર છે. અનુભવ કેમ થાય આત્માનો એની કળા બતાવી છે. તો ક્રમમાં પણ વર્ણ, ક્રમમાં પણ ડાક્ટર સાહેબ, એક પંડિતજીએ પૂછ્યું હતું મને, લાથોડા શાસ્ત્રી છે આપણા ઇન્દોરના, એમને 20 વર્ષ પહેલા હું ઇન્દોર ગયો ત્યારે પૂછ્યું કે ભાઈ સાહેબ ક્યાં એસા ક્યુ ઇસમાં તફાવત હૈ, તો બાદ 20 સાલ પહેલે બતાવ્યા કે આશ્રવપૂર્વક બંધ હોતા હે બધે લાયક જીવ કો તો આશ્રવપૂર્વક, આશ્રવ કા અભાવપૂર્વક સંવર્ત હોતા હૈ. લાઈન ફિર જાતી, લાયક જીવ કી લાઈન ફિર જાતી હૈ, તો લાયક જીવ કી લાઈન ફિરે એસી બાત ઇસમાં. બંધ ને મોક્ષ એ નવ તત્વ સમ્યક છે. ટીકા. આ જીવાદી નવ તત્વો, જીવ આદિ, જીવ પરના શબ્દો કયા ને, જીવ આદિ નવ તત્વો, એ જીવ આદિ નવ તત્વો પરિણામના ધર્મ છે. જીવ આદિ જે નવ તત્વો છે એ પરિણામના ધર્મ છે. તો એમાં જે પેલો જીવ શબ્દ છે એ પણ પરિણામ છે. દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે તેને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. કેમ કે દસ પ્રકારના પ્રાણનો તો અભાવ થઈ જાય છે પરમાત્માને. પાર્થનાથ ભગવાન સિદ્ધ થયા તો દસ પ્રકારના પ્રાણ લઈને સાથે નથી રહ્યા, વધારાની ચીજ હતી નીકળી ગઈ, કર્મ નીકળી ગયા, શરીર નીકળી ગયું, રાગ તો બારમાં ગુસ્તાને નીકળી ગયો, તો અપૂર્ણતા તો તેરમાં આવ્યા એટલે છૂટી ગઈ હતી. અધિકતોનો ઉદય હતો એનો પણ અભાવ થયો, અને કંપનનો દોષ હતો એ અકમ થઈ ગયા. યોગનો નિરોધ થતા દ્રવ્ય દ્રષ્ટિએ અકમ સ્વભાવ હતો એ પર્યાપ્તિકને પણ અકમ બાદમાં લીધો, કંપન છૂટી જાય. અયોગ્યની અયોગ્યની ચૌદમાં ગુરુસ્થાને કંપન ન હોય, તેરમાં ગુરુસ્થાન સુધી. આ નવ તત્વમાં આખું જૈન ધર્મ સમાયેલું છે. નવ તત્વ એમાં જૈન ધર્મ સમાયેલું છે. નવ તત્વનો યથાર્થ ભાવે જો અભ્યાસ કરે તો એનું કામ થઈ જાય. અને નવ તત્વને જાણીને પછી આત્માને જાણે તો અનુભવ થાય ત્યારે નવ તત્વ જ્ઞાનનું નહીં થઈ જાય છે, પણ જ્ઞાનનું જે થતું નથી. જાણે નવ તત્વને જ્ઞાન જાણે, પણ નવ તત્વના ભેદને જાણે તેને વ્યવહાર ધર્મ કહેવાય, અભેદને જાણે તેને નિશ્ચય ધર્મ કહેવાય. પણ જાણવું જાણવું ને જાણવું છે, કઈ કરવું વચમાં આવતું. નવ તત્વનો કરનાર નથી આત્મા. આત્મા કેવળ જ્ઞાતા હોવાથી નાયકને જાણતા જાણતા પોતામાં ઉત્પન્ન થતા સકાળે પરિણામ સવાયું થાય છે એને સાધક જાણે છે. પણ આ પરિણામ મારા છે અને એને હું કરું છું એમ કરતું તો બુદ્ધિ બિલકુલ રહેતી નથી, અને પરિણામ થયા વિના પણ રહેતા નથી, ને પરિણામને જાણ્યા વિના પણ જ્ઞાન રહેતું નથી. પણ એકલા પરિણામને જ્ઞાન જાણે તો અજ્ઞાન, અને આત્માને જાણતા પોતાના પરિણામને જાણે તો વ્યવહાર કહેવામાં આવે. આત્માને જાણ્યા વિના પરિણામને જાણે તો વ્યવહારનો પક્ષ, અને આત્માને જાણીને પોતાના પરિણામને જાણે તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. આ સાધકની સ્થિતિ છે. જીવાદી નવ તત્વો, નવ તત્વો એક એક તત્વનો જીવાદી નવ તત્વો. પેલો જે જીવ શબ્દ છે એ પરિણામના ધ્યાન રાખવું, નવે તત્વો છે પરિણામના ધર્મો છે. પરિણામમાં અપરિણામ છુપાયેલો છે, હમણાં ભૂતાર્થ નહીં આપણે એમાંથી કાઢશું, સમજ્યા. પરિણામમાં જ આત્મા રહેલો છે, પરિણામની બહાર નથી. કાલ આ વાત આવી લીધી તો કહે છે કે પેલો જે જીવ શબ્દ છે એ દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે, તેને પર્યાર્થિક નહીં નો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. દસ પ્રકારના પ્રાણ ક્યાં કે એક એક જીવ ચાર પ્રાણથી જીવે છે, અને મનુષ્ય દસ પ્રકારના પ્રાણથી જીવન જીવે છે. દસ પ્રકારના પ્રાણ ક્યાં કે પાંચ ઇન્દ્રિયનો ઉગાવ, મન બળ, વચન બળ ને કાય બળ, શ્વાસોશ્વાસ ને આસુ આયુ, એવા દસ પ્રકારની યોગ્યતા જીવના પરિણામની છે. પણ એ જીવમાં નથી, એ પાંચ ઇન્દ્રિયનો ઉગાર જીવમાં પરિણામનો ધર્મ છે, પણ જીવનો ધર્મ. એ દસ પ્રકારના પ્રાણને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. બીજું એક અજીવ, એ અજીવ સંબંધેનો જે વિકલ્પ ઉઠે છે પર્યાયમાં એને અજીવ કહેવામાં આવે છે. આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ ને કાપ, આ પૂતગલ, આ પંચ પરમેશ્વરી, પોતાના આત્મા સિવાય અનેરા જીવો, એ બધા એનું વિકલ્પ ઉઠે છે એને અજીવ કહેવામાં આવે છે. અજીવ એટલે ખરેખર જીવ નથી, અજીવ સંબંધેના વિકલ્પને અજીવ કહેવામાં આવે છે. એ પણ પરિણામ છે, એ પણ જીવના પરિણામ છે. અજીવ એટલે પૂતગલ જીવની સત્તામાં નથી, પણ આ પૂતગલ છે એવો જે વિકલ્પ ઉઠે છે એને જીવના પરિણામને અજીવ કહેવામાં એ વિકલ્પનું નામ અજીવ છે. વિકલ્પનું નામ અજીવ છે. એ તો જીવ હૈ દસ પ્રકાર કા પ્રાંત હૈ, તો વ્યવહાર જીવ હૈ. અભી અજીવ હૈ વો નવે જીવ કા પરિણામ હૈ. નવ જીવ કા પરિણામ લેના હૈ તો અજીવ જીવ કા પરિણામ કેસે લેવે? હજી તો ભિન્ન હૈ, હજી તો નિમિત રૂપ હૈ. મગર જો નિમિત રૂપ હૈ અજીવ, ઉસકા સંગ સે નૈમિતિક જો વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ, અજીવ કા લક્ષ સે હુઆ પરિણામ, ઉસકા નામ અજીવ હૈ.
નિશ્ચય નહીં કા એ એન્ફોર્સમેન્ટ નહીં હૈ, ક્યાં વ્યવહાર નહીં કે વિષય પર. એ જો હૈ
પહેલા મેરે કો સમજાઓ,
વ્યવહાર નહીં કે અવલંબન સે
કરતા હૈ વ્યવહાર વો બરાબર.
તો એ એક પ્રકાર સે આક્રમણ નહીં હૈ, ક્યાં વ્યવહાર નહીં કે વિષય પર.
નહીં આક્રમણ નહીં હૈ, ઉદાસીનતા હૈ, ઉપેક્ષા હૈ. આક્રમણ આક્રમણ દેશ હૈ, આક્રમણ આક્રમણ મેં હિંસા હૈ, આક્રમણ મેં દ્વેષ હૈ. જ્ઞાન મેં દ્વેષ નહીં હોતા હૈ, જ્ઞાન મેં ઉદાસીનતા હોતી હૈ, કે વો મેરા સ્વરૂપ નહીં હૈ. નિશ્ચય નહીં હો રહે, વ્યવહાર કા નિષેધ, વો ઉસમે ક્રોધ નહીં હૈ, ઈર્ષા નહીં હૈ, દ્વેષ નહીં હૈ, હિંસા નહીં હૈ, ઇસકી ઉપેક્ષા હૈ. હે કા અર્થ ઉપેક્ષા હૈ, અને ઉપાદેય કા અર્થ અપેક્ષા હૈ. હે મેં દ્વેષ નહીં હૈ, અને ઉપાદેય મેં રાગ નહીં હૈ. ક્યા કહા ફિર સે? જો રાગ હૈ, રાગ હૈ વો હે હૈ. હે કા અર્થ ઉપેક્ષા હૈ, હે કા અર્થ દ્વેષ નહીં હૈ, હે કા વિકલ્પ નહીં હૈ. જો રાગ હૈ પર્યાય મેં, એક રાગ અને એક જ્યાય ભાવ, દો તત્વ હૈ, દ્રવ્ય પણ હૈ અને પર્યાય મેં રાગ ભી હૈ, તો હે ઉપાદેય કી બાત ચલતી હૈ. સમજે? એ જો પર્યાય મેં રાગ હૈ તો જ્ઞાન જાન લેતા હૈ કે મેરા સ્વરૂપ નહીં, ઉસકા નામ ઉદાસીનતા ને ઉપેક્ષા કહા જાતા હૈ. વો ઉપેક્ષા ને ઉદાસીન માં વિતરાગતા હૈ, અને ઉસકા આક્રમણ કરે તો નય પક્ષ કા દ્વેષ આ જાતા હૈ. નય પક્ષ સ્વરૂપમાં હૈ નહીં. પ્રથમ ભલે નય પક્ષ કા દ્વેષ આ જાવે, મગર આખિર મેં જબ ઉપયોગ અંદર મેં જાતા હૈ તો ઉસકે ઉપેક્ષા હોય. ઉદાસીનતા, ઉદાસીનતા મેં વિતરાગતા હૈ, અને આક્રમણ મેં હિંસા હૈ. જૈન ધર્મ મેં આક્રમણ નહીં હોતા હૈ, ઉદાસીનતા રે.
ઉદાસીનતા
રાગ દ્વેષ મોહકા અભાવ, એસી વ્યાખ્યા ક્યાં હૈ સંસ્કૃત માં ભાઈ સાહેબ ને બોલા બરાબર. તો જયારે આ નવ તત્વો ની વાત,
ઉપેક્ષા પરમાદ્ય શેષસ્યા દાન હાનિ, એ જો હૈ ઉપેક્ષા, પ્રત્યક્ષ જ્ઞાન જો હૈ, ભગવાન કા કેવળ જ્ઞાન જો હૈ, ઉસકા ફળ ક્યા હૈ? ઉપેક્ષા,
ઉપેક્ષા, ઉપેક્ષા મેં વિતરાગતા હૈ. સચમુચ તો અપેક્ષા માં વિતરાગતા પ્રગટ હોતી હૈ, મગર જબ અપેક્ષા ક્યાંથી આઈ ગઈ તો સહજપણે ઉપેક્ષા હોગી. ઉપેક્ષા કરવી નહીં પડતી હૈ, ઉપેક્ષા કરને જાય તો પર્યાય પર લક્ષ લેતા હૈ, ઉસકા નામ ઉપેક્ષા નહીં હૈ. જ્ઞાય ઉપર દ્રષ્ટિ ગઈ અને પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી ગઈ તો જ્યાં જ્ઞાયકની અપેક્ષા થઈ ત્યાં વિતરાગતા પ્રગટ થઈ ગઈ, ત્યારે પર્યાય ઉપર એનું લક્ષ્ય નથી, તેથી તેને ઉપેક્ષા કરી એમ કહેવામાં આવે કે બાકી પરિણામ સામે લક્ષે. વિતરાગતા તો જ્ઞાયક ની અપેક્ષા થી ઉત્પન્ન હોતી હૈ, પણ પેલે આત્મબુદ્ધિ થી વો છૂટી તો ઉપેક્ષા કહા જાતા. આ સમય શાસ્ત્ર અદભુત શાસ્ત્ર છે, એક એક ગાથામાં વિતરાગતા છે, એક એક લીટીમાં વિતરાગતા, એક એક શબ્દમાં વિકરાતા જ રહે છે. એવા ફળે તાલપત્ર ઉપર 2000 વર્ષ પહેલા ભવ્યોના કાર્ય માટે આ શાસ્ત્ર લખાઈ ગયા છે. ભવ્યોના ભવના અભાવ માટે આ શાસ્ત્ર રહી ગયા. અપૂરું સીધી ડાયરેક્ટ તીર્થંકરની સાથે સંબંધ રાખે છે. આવડે ડાયરેક્ટ, હા ડાયરેક્ટ સમજાયું. મેં ડાયરેક્ટ પુનાથી મુંબઈ ફોન કર્યો, સમજાણું. હા એવી આ વાત છે. શું
કહીએ,
ડાયરેક્ટ તીર્થંકર ભગવાનની સાક્ષાત જાણી વાણી કરતી ન હોય એમ ભાવો તારામાં બ્રહ્માંડના હે ગ્રંથાધિરાજ, ગ્રંથના અધિપતિ હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના વૈરાગીનવાની સ્તુતિ છે. એ આત્મભાનમાં નિમિત્ત કારણ થાય છે, પણ નિમિત્ત કારણ થાય છે એ ભૂત નહીં જમને છે. ઉપાદાન કારણ તો ત્રિકાળી દ્રવ્યની એની પ્રણતિ અંદરમાં જામે છે. ઉપાદાન કારણ જે પૂર્વમાં આ પ્રકારે શાસ્ત્ર હતું અને એનો જન્મ કરતો હતો અને પ્રણતિ મારી અંદરમાં ગઈ એવું એને જ્ઞાન થાય છે. પછી જીવ, પછી અજીવ. અજીવ એટલે અજીવના લક્ષ્ય, અજીવ નિમિત્ત છે અને એના લક્ષ્ય નૈમિત જે વિકલ્પ ઉત્પન્ન થયો તે પણ અજીવ જ છે. એ જીવ નથી, કેમ કે અજીવના લક્ષ્ય જે વિકલ્પ થાય એ નૈમિત, નિમિત્ત પણ અજીવ અને નૈમિત પણ અજીવ. માટે એ પરિણામ જે થયા એ અજીવ છે. અજીવના લક્ષ્ય અજીવ નિમિત્ત અને નૈમિતિક જે વિકલ્પ ઉત્પન્ન થયો નૈમિતિક એ પણ અજીવ છે. પછી પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ કષાયની મંદતાને ભગવાન ગુણતત્વ કહે છે. જાત કષાયની ધ્યાન રાખજો, કષાયની મદતાને પુણ્યતત્વ કહે છે, અકષાયના પરિણામને પુણ્યતત્વ કહ્યું નથી. પુણ્યતત્વ વિતરાગ ભાવ નથી, પુણ્યતત્વ રાગ છે. પણ રાગની મંદતાને પુણ્ય કહેવાય, રાગની તીવ્રતાને પાપ કહેવાય. જાત બે રાગની, જાત બે કષાયની, જાત બે. આ જયારે પેલું વ્યાખ્યાન 99 સાલમાં મેં સાંભળ્યું ગુરુદેવ પાસે, પહેલા વહેલા વેરાવળ રહેતો હતો અને આવ્યો ત્યાં રાજકોટ ને રાજકોટમાં વ્યાખ્યાન સાંભળવા ગયો. પહેલા વહેલું વ્યાખ્યાન સાંભળ્યું, દર્શન તો વચ્ચે જેટલું થઈ ગયા હતા. પૂર્ણ છે કશાય, મંદતા છે, મંદનું કારણ. મને ઝાટકો લાગ્યો કે અમે જે ક્રિયા કરીએ છીએ એનો તો અમે ધર્મ માનતા હતા અને નીકળ્યું બીજું આ શું છે. ભાઈ સાહેબ 99 સાલ બાદ કરતા હું 42 સાલ પેલી કી બાત હે. રાજની મંદતા એને સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ તત્વ કહે છે કે જે બંધનું કારણ છે, મુક્તનું કારણ નથી. આ શું આ પૂર્ણ તત્વ છે એ કષાયની જાત છે, પણ કષાયની મંદતાને અહિંસા સત્ય આદિના જે પરિણામ થાય, દયા દાન કરુણા કોમળતાના, એ કષાયની મદતાને પરમાત્મા પૂર્ણ તત્વ કહે છે. એ પોતે વર્તમાન ભાવબંધરૂપ છે અને દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે. દ્રવ્ય કર્મના બંધનું ઉપાદાન કારણ નથી. દ્રવ્ય કર્મનો બંધ થાય છે તો એના ઉપાદાનથી થાય છે, પણ એનું નિમિત્ત કારણ, એને અનુકૂળ નિમિત્ત, એને અનુકૂળ નિમિત્ત કષાય છે. એને વિકરાગ ભાવ બંધનને અનુકૂળ નિમિત્ત નથી, કર્મના બંધને પ્રતિકૂળ છે વિકરાગ ભાવ. એ નિર્જરાનું નિમિત્ત છે. વિકરાગ ભાવ તો નિર્જરાનું નિમિત્ત છે. આ પુણ્યતત્વ કષાયની મંદતા, દયા દાન કરુણા કોમળતાને, કોઈ દુખિયાને ભોજન આપે, કોઈ કાંઈ બીજું થઈ, બધું ઘણા પ્રકારનું કષાયની મંદતાના પ્રકાર ઘણા હોય છે. અરે દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરવો એ કષાયની મંદતા છે, એ બંધનું કારણ છે. હું એક શુદ્ધ આત્મા છું એ વિકલ્પ ઉઠાવવો એ કષાયની મંદતા છે. અને એનો સાક્ષાત અનુભવ કરવો તેનું નામ વિકરાગતા છે. આ કષાયની મંદતાને પરમાત્મા પુણ્યતત્વ કહે. અને કષાયની તીવ્રતા, ક્રોધની તીવ્રતા, માનની, માયાની, લોભની, હિંસા, જૂઠ, ચોરી આદિ અનેક પ્રકારના જે પરિણામ પ્રગટ થાય છે, તીવ્ર કષાય, તીવ્ર કષાયને પાપ પરિણામ કહે અને મંદ કષાયને પૂજ ચક્ર કહે. એમ જીવ પછી પૂંજ ને પાપ, પછી આશ્રવ અને બંધ, આશ્રવ પછી સંવર, અને સંવર પછી નિર્જળ, અને પછી બંધ ક્રમમાં છે ને. આશ્રવ કોને કહેવાય? કે જે પોતાના સ્વભાવને ભૂલીને રાગની ઉત્પત્તિ થઈ તેને પરમાત્મા આશ્રવ કહે છે. જેના કારણે નવા કર્મનું આવાગમન થાય તેને આશ્રવ કહેવામાં, જેમ વાણની અંદર કણું ભળે અને પાણી ભરાય તો એને આશ્રવ થયો, પાણીનું આવાગમન થયું એમ કહેવામાં આવે છે. એમ પોતાના સ્વભાવને ભૂલીને જે કઈ રાગાદીની ઉત્પત્તિ થાય તેને પરમાત્મા આશ્રવ તત્વ કહે છે. હવે જુઓ, પુણ્યને પાપ બે ભેદ પછી એક આશ્રવ કર્યો, તો આશ્રવ છે મિથ્યા, કૌરવ, કષાયને યોગ, યોગને પણ આશ્રવ કહેવામાં આવે. હવે એ તેરમા કૃષ્ણને યોગ છે પણ પુણ્ય પાપનો અભાવ છે. સકષાય યોગ અને અકષાય યોગ, તો પુણ્યને પાપ પછી આશ્રવ શબ્દ મૂક્યો છે. તો એ આશ્રવમાં મિથ્યા, અવરોધ, કષાય અને યોગ પણ આવી જાય છે. પુણ્ય પાપનો અભાવ થાય તો એ આશ્રવ રહી જાય છે. એટલે પુણ્ય પાપની હારે આશ્રવની સમજાપ્તિ નથી, પુણ્ય પાપના અભાવ હોવા છતાં પણ આશ્રવ રહી જાય છે. ખ્યાલ આવ્યો? પણ કષાયમાં નથી, કષાયથી બંધ થાય, યોગથી આશ્રવ થાય. તો એ આશ્રવ તત્વ છે. આશ્રવ પછી સંવર, એ મિથ્યાત્વનો આ પરિણામ કે આ પરપદાર્થ મારા છે, હું એનો ધણી છું, હું એનો કરતા છું, મેં દાન આપ્યું, મેં મંદિરો બંધાવ્યા, મેં શાસ્ત્રો છપાવ્યા અને હું બીજાને સમજાવી શકું છું, એ મિથ્યાત્વના પરિણામ છે. હું કોને સમજાવી શકતો હતો? સમજે તો એ આત્મા એનાથી સમજે છે, કોઈ કોઈ નાથી સમજાવી શકતો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કિંચિત માત્ર કરી શકતો. હા, એને સમજવાનો કામ હોય ત્યારે યોગ્ય સત્સમાગમનો એને યોગ હોય છે. પણ તીર્થંકર ભગવાન આવે તો એ આ ભણનો દીકરો સમજતો નથી. જયારે સમજશે ત્યારે પોતાના આત્માથી સમજશે. જયારે પોતાનો આત્મા પોતાનો ગુરુ બનશે ત્યારે સમજાશે. કોઈ બીજા ગુરુથી આ જીવ સમજે એવો નથી. કેમ કે બધા આત્મા સ્વતંત્ર છે, પરાધીન નથી. ભૂલ કરે છે સ્વતંત્ર, અને ભૂલનો નાશ પણ પોતે સ્વતંત્ર કરી શકે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. એમ મિથ્યાત્વ કરતા બુદ્ધિનું ઝેર નીકળ્યું અને મિથ્યાત્વ ગયું અને સાક્ષાત જ્ઞાતા થયો. સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાતા હતો, પણ વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાતા થયો. એને આશ્રમના વિરોધ પૂર્વક સંવર કશા કહેવામાં. સંવર એટલે શુદ્ધાત્માની ઉપલબ્ધિ, સંવર એટલે અતિન્દ્રિય આનંદનો અનુભવ, એનું નામ સંવર તત્વ છે. સંવર તત્વમાં વિતરાગતા છે, આશ્રમમાં રાગ છે, સંવરમાં વિતરાગતા છે. સંવર શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ તેને પરમાત્મા સંવર કહે છે, અથવા અસ્થિથી અથવા નાસ્તિથી મિથ્યાત્વ નામના આશ્રમનો નિરોધ થયો તેને પણ સંવર તત્વ કહેવામાં આવે છે. સંવર એ આત્માશ્રિત જીવના નિર્વિકારી વિતરાગી પરિણામ છે, તેને પરમાત્મા સંવર કહે છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ એને સંવર કહેવાય. અને પછી શુદ્ધાત્માની અંદર મુક્ત